શાબ્દિક રીતે બોલવું એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે ભાષા અને સાહિત્યના અર્થઘટનમાં થોડા ઊંડા ઉતરીશું, બે ખ્યાલો પર વાત કરીશું જે આમ તો બહુ મહત્વના છે પણ ક્યારેક થોડા ગૂંચવણ ભર્યા લાગે. લક્ષણા અને વ્યંજના. આપણે રોજબરોજની વાતચીતમાં કે પછી કવિતા વાર્તા વાંચીએ ત્યારે શબ્દોના સીધા અર્થથી આગળ જઈએ છીએ, ખરું ને?
બરાબર. ક્યારેક ઇશારામાં સમજીએ, ક્યારેક કંઈક સૂચવાયું હોય એ પકડી લઈએ.
હા, બસ જ. આ બધું થાય છે કેવી રીતે?
અને જુઓ, આ સમજવાની જે પ્રક્રિયા છે ને, એમાં લક્ષણા એટલે કે શબ્દનો પેલો ગૌણ લાક્ષણિક અર્થ અને વ્યંજના એટલે કે સૂચિત આમ ધ્વનિ જેવો અર્થ, એ બંનેની બહુ મોટી ભૂમિકા છે. પણ હા, એ બંને એકબીજાથી જુદા કઈ રીતે પડે છે એના પર તો વર્ષોથી ચર્ચા ચાલે છે.
બરાબર. અને આજે આપણી પાસે એક એવો સ્ત્રોત છે જે આ ભેદને, મને લાગે છે કે, બહુ સ્પષ્ટ અને તાર્કિક રીતે સમજાવવાની કોશિશ કરે છે. પેલી મૂળ દલીલ એવી છે કે ઘણા લોકો એવું માની લે છે કે વ્યંજના એટલે પેલો સૂચિતાર્થ જે કહીએ એ તો લક્ષણાનો જ એક પ્રકાર છે, જાણે એક જ વસ્તુના બે નામ. પણ શું ખરેખર એવું છે?
આપણો સ્ત્રોત તો કહે છે કે ના, એવું નથી.
હા, તો આજે આપણે એ શોધવાના છીએ કે આ સ્ત્રોત શા માટે આ બંનેને અલગ માને છે, કઈ દલીલો આપે છે, અને આ ભેદ સમજવો આપણા માટે, ભલે આપણે મોટા વિદ્વાન ન હોઈએ, પણ સાહિત્યના ભાવક તરીકે કે ભાષાના સામાન્ય વપરાશકર્તા તરીકે શા માટે જરૂરી છે. તો ચાલો શરૂ કરીએ એ વિચારથી કે વ્યંજનાનો સમાવેશ લક્ષણામાં જ થઈ જાય છે. પહેલી નજરે જોઈએ તો કદાચ આ વાત સહેલી લાગે, વ્યવસ્થિત લાગે નહીં, જાણે બધી આડી અવળી વાતોને એક જ ખાનામાં મૂકી દીધી. શું કહો છો?
હા, એમ લાગે ખરું, સગવડભર્યું લાગે. પણ સ્ત્રોત તરત જ આ વિચાર સામે એમ કહું ને કે લાલ બત્તી ધરે છે. લેખકનું કહેવું છે કે આમ કરવાથી તાર્કિક ભૂલો થાય છે, ખાસ કરીને બે દોષની વાત કરે છે, અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ. શબ્દો કદાચ થોડા ભારે લાગશે.
હા, અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ. ઓકે, એ જરા સમજાવશો. જાણે કોઈ નિયમ કે વ્યાખ્યા બહુ પહોળી કે બહુ સાંકડી થઈ જાય એવું કંઈક.
બિલકુલ બરાબર પકડ્યો. અતિવ્યાપ્તિ એટલે વ્યાખ્યા એટલી બધી ફેલાવી દેવી કે જે વસ્તુઓ ખરેખર એમાં ન આવવી જોઈએ તે પણ આવી જાય. જેમ કે માની લો કે આપણે ફળની વ્યાખ્યા એવી બનાવીએ કે ઝાડ પર ઉગતી કોઈ પણ ગોળ વસ્તુ, તો પછી એમાં શું કહેવાય, પક્ષીનું ઈંડું પણ આવી શકે.
હા,
એ ખોટું કહેવાય.
હા, બરાબર.
એવી જ રીતે જો વ્યંજનાને લક્ષણાનો જ ભાગ ગણી લઈએ તો કદાચ એવી બાબતોને પણ લક્ષણા કહેવી પડે જે હકીકતમાં માત્ર સૂચન હોય, લક્ષણા હોય જ નહીં. એ વ્યાખ્યા વધુ પડતી પહોળી થઈ જાય.
સમજાઈ ગયો. અને અવ્યાપ્તિ એનાથી ઉલટું હશે, ખરું ને?
હા જી, અવ્યાપ્તિ એટલે વ્યાખ્યા એટલી સાંકડી કરી દેવી કે જે વસ્તુઓ ખરેખર એમાં આવવી જોઈએ તે જ રહી જાય. જેમ કે આપણે વાહનની વ્યાખ્યામાં ફક્ત ચાર પૈડાવાળી ગાડી જ ગણીએ તો પછી સાયકલ કે બાઇક તો રહી જ જાય ને.
હા, એ પણ વાહન જ છે.
બસ, તો સ્ત્રોત મુજબ વ્યંજનાને લક્ષણા હેઠળ મૂકવાથી ક્યારેક એવું બને કે વ્યંજનાના કેટલાક પ્રકારો લક્ષણાની પેલી વ્યાખ્યામાં બંધ બેસે જ નહીં, અર્થાત એ વ્યાખ્યા અધૂરી રહી જાય.
એટલે મૂળ વાત એમ છે કે આ બંને ખ્યાલોને ભેળવી દેવાથી આમ તાર્કિક ગડબડ થાય છે. કાં તો વ્યાખ્યા જરૂર કરતાં મોટી થઈ જાય, કાં તો જરૂરી વસ્તુઓને સમાવી ન શકે. આ તો શરૂઆતમાં જ એક મજબૂત મુદ્દો થયો કે શા માટે તેમને અલગ ગણવા જોઈએ.
ચોક્કસ. અને આ પાયો નાખ્યા પછી સ્ત્રોત વધુ ઊંડાણમાં ઉતરે છે, નક્કર ઉદાહરણો અને દલીલો સાથે.
અહીંથી વાત ખરેખર રસપ્રદ બને છે. જુઓ, સ્ત્રોત જે પહેલો મોટો મુદ્દો ઉઠાવે છે ને, એ બહુ ધ્યાન ખેંચે એવો છે. વ્યંજના માટે મુખ્યાર્થ બાદ જરૂરી નથી. હવે આ મુખ્યાર્થ બાદ એ શું છે?
મુખ્યાર્થ બાદ એટલે શબ્દ કે વાક્યનો જે મુખ્ય સીધો ડિક્શનરી જેવો અર્થ હોય ને, એમાં કોઈક પ્રકારની અડચણ આવે, કંઈક બંધ ન બેસે. પેલું જાણીતું ઉદાહરણ છે ને, ગંગા પર ગામડું.
હા હા.
હવે આપણે જાણીએ છીએ કે ગામડું કંઈ નદીના પ્રવાહની ઉપર ન હોઈ શકે, પાણી પર તો ન જ હોય. એટલે અહીં સીધા અર્થમાં અડચણ આવી, બાદ આવ્યું. એટલે આપણને તરત સમજાય છે કે કહેવાનો મતલબ એમ છે કે ગંગાના કિનારે આવેલું ગામડું. આ જે બીજો અર્થ આપણે લીધો એ લક્ષણા છે. અને એ કેમ શક્ય બન્યો? કારણ કે મુખ્યાર્થમાં બાદ હતો. લક્ષણા માટે સામાન્ય રીતે આ મુખ્યાર્થ બાદ એક જરૂરી શરત ગણાય છે.
બરાબર, મુખ્ય અર્થ બંધ ન બેસે એટલે આપણે લક્ષણાનો સહારો લઈએ. પણ સ્ત્રોત એમ કહે છે કે વ્યંજના માટે આવી કોઈ શરત નથી, એ કેવી રીતે?
હા, એ જ મુદ્દો છે. સ્ત્રોત ભારપૂર્વક કહે છે કે વ્યંજના એટલે કે પેલો સૂચિત અર્થ મુખ્ય અર્થમાં કોઈ પણ જાતનો અવરોધ ન હોય, બધું બરાબર લાગતું હોય તો પણ ઊભી થઈ શકે છે. લેખક આ વાતના સમર્થનમાં સંસ્કૃત કાવ્યમાંથી એક પંક્તિ ટાંકે છે, લીલાકમલ પત્રાણી ગણૈયા માસ પાર્વતી.
લીલાકમલ પત્રાણી ગણ્યા નાસ પાર્વતી, એટલે કે પાર્વતીએ રમતના કમળની પાંખડીઓ ગણી. બરાબર, આનો સીધો અર્થ તો સમજાયો જ છે. પાર્વતી બેઠા છે અને કમળની પાંખડીઓ ગણી રહ્યા છે, આમાં કંઈ ક્યાંય મુખ્ય અર્થમાં કોઈ મુશ્કેલી તો નથી જ. તો પછી અહીં વ્યંજના ક્યાંથી આવી?
અહીં જ ખરી વાત છે. વાક્યનો શાબ્દિક અર્થ એકદમ સ્પષ્ટ છે, કોઈ તાર્કિક અડચણ નથી. પણ કવિ જ્યારે આ વર્ણન કરે છે ત્યારે માત્ર પાંખડી ગણવાની ક્રિયા બતાવવા નથી માંગતા. આ ક્રિયા દ્વારા ઘણું બધું સૂચવાય છે. શું સૂચવાય? કદાચ પાર્વતીની ઉત્સુકતા, કદાચ કોઈની રાહ જોતા હોય, કોની? શિવજીની. કદાચ મનની વ્યાકુળતા, સમય પસાર કરવાનો પ્રયત્ન, શૃંગારિક ભાવોની શરૂઆત. આ બધા સંભવિત અર્થો છે. આ અર્થો સીધા શબ્દોમાં નથી કહ્યા, પણ પેલી ક્રિયા અને વાતાવરણમાંથી ધ્વનિત થાય છે, સૂચવાય છે. આ જ વ્યંજના છે. અને જુઓ, તે મુખ્ય અર્થમાં કોઈ બાધ ન હોવા છતાં પ્રગટ થઈ.
અરે વાહ, એટલે કે શબ્દોનો સીધો અર્થ બરાબર લાગુ પડતો હોય, બધું બરાબર હોય, છતાં પણ તેમાંથી કોઈ ઊંડો સૂચિત ભાવ નીકળી શકે. આ તો ખરેખર મહત્વનો ભેદ કહેવાય. આનો મતલબ તો એ થયો કે વ્યંજના પોતાની રીતે સ્વતંત્ર છે, એને ટકી રહેવા માટે લક્ષણાના ટેકાની એટલે કે પેલી મુખ્ય અર્થબાદની હંમેશા જરૂર નથી.
બિલકુલ, આ વ્યંજનાની સ્વાયત્તાનો, એની સ્વતંત્રતાનો પુરાવો છે. સ્ત્રોત આ પ્રકારની વ્યંજનાને અભિધા મૂલ વ્યંજના કહે છે. અભિધા એટલે શબ્દનો મુખ્ય સીધો અર્થ, વાચ્યાર્થ. તો અભિધા મૂલ વ્યંજના એટલે એવી વ્યંજના જે સીધી અભિધામાંથી જ જન્મે છે, મુખ્યાર્થમાંથી જ. એને લક્ષણા સાથે કંઈ લેવા દેવા નથી. સ્ત્રોત બહુ સ્પષ્ટ કહે છે કે આ પ્રકારની વ્યંજનાનો લક્ષણા સાથે કશો જ સંબંધ નથી.
એટલે ક્યારેક શબ્દો પોતે જ એટલા શક્તિશાળી હોય છે કે એમના સીધા અર્થમાંથી જ સૂચનોનો ધોધ વહેવા માંડે છે. કોઈ આળકતરી રીતે અર્થ લેવાની જરૂર જ નથી પડતી. આ તો પેલી વાત કે વ્યંજનના લક્ષણાનો જ ભાગ છે એ માનનારાઓ માટે મોટો પડકાર થયો કહેવાય.
લક્ષણાની પૂર્વ શરત એટલે કે મુખ્યાર્થ બાદ વગર ચાલી શકતો હોય તો પછી વ્યંજનાને લક્ષણાનો જ એક પેટા પ્રકાર કે ભાગ કેવી રીતે ગણી શકાય? આજ તો એમના અલગ અસ્તિત્વને સાબિત કરે છે.
ખૂબ સરસ. આ એક પાસું થયું કે વ્યંજના લક્ષણા વગર શક્ય છે. હવે સિક્કાની બીજી બાજુ જોઈએ. શું લક્ષણા હંમેશા વ્યંજનાને સાથે લઈને જ આવે? એવું બની શકે કે ક્યાંક લક્ષણા હોય પણ તેમાં કોઈ ખાસ વ્યંગ્યાર્થ કે સૂચન ન હોય.
હા, સ્ત્રોત આ શક્યતા પર પણ ધ્યાન દોરે છે અને એના માટે રૂઢિ લક્ષણાનો ખ્યાલ રજૂ કરે છે. રૂઢિ એટલે શું? પરંપરા, લાંબા સમયથી ચાલ્યો આવતો વપરાશ. તો રૂઢિ લક્ષણા એટલે એવી લક્ષણા જે એટલી બધી વપરાઈ ગઈ હોય, એટલી સામાન્ય થઈ ગઈ હોય કે તે લગભગ રૂઢિપ્રયોગ જેવી બની ગઈ હોય. એનો લાક્ષણિક અર્થ જ જાણે મુખ્ય અર્થ જેવો પ્રચલિત થઈ ગયો હોય.
આનું કોઈ ઉદાહરણ છે સ્ત્રોતમાં જે આપણે રોજ વાપરતા હોઈએ એવું?
હા, બહુ જ સરળ અને જાણીતું ઉદાહરણ છે, ફાનસ સળગ્યું. હવે આપણે સૌ સમજીએ છીએ કે આખું ફાનસ, પેલી ધાતુની બોડી, એ નથી સળગતું. સળગે છે તો એની અંદરની વાટ, પેલો દીવો. એટલે અહીં મુખ્ય અર્થ આખું ફાનસ સળગ્યુંમાં બાધ છે, અડચણ છે.
હા, એ તો છે.
તેથી આપણે લક્ષણાથી અર્થ લઈએ છીએ કે ફાનસનો દીવો સળગ્યો. આ થઈ લક્ષણા. પણ હવે સવાલ એ છે કે આ વાક્ય ફાનસ સળગ્યું બોલવા પાછળ કોઈ ખાસ ઊંડો ગર્ભિત અર્થ સૂચવવાનો ઈરાદો હોય છે? કોઈ વ્યંગ્યાર્થ છે?
સામાન્ય રીતે તો નહીં. આપણે બસ એમ જ બોલી દઈએ છીએ, દીવો કરવો હોય ત્યારે કહીએ ફાનસ સળગાવો, એમાં કોઈ બીજો મતલબ નથી હોતો.
બરાબર. સ્ત્રોત પણ આ જ કહે છે, આવા કિસ્સાઓમાં લક્ષણા એ માત્ર ઉપચાર છે, એટલે કે ભાષાના વપરાશની એક રૂઢ થઈ ગયેલી રીત, પરંપરાથી ચાલ્યો આવતો પ્રયોગ. શબ્દનો પ્રયોગ લાક્ષણિક છે એ સાચું, પણ એની પાછળ કોઈ વિશિષ્ટ સૂચનાત્મક હેતુ, જેને શાસ્ત્રની ભાષામાં પ્રયોજન કહે છે, તે નથી હોતો. લેખક સ્પષ્ટ શબ્દોમાં કહે છે, ત્યાં વ્યંગ્યાર્થ છે એમ આપણે નહીં કહી શકીએ. આનો અર્થ એ નથી કે ત્યાં કોઈ અર્થ નથી. અર્થ તો છે જ, પણ એ અર્થ સૂચિત કે ધ્વનિત નથી. એ ફક્ત લાક્ષણિક વપરાશ છે.
તો આનો મતલબ એ થયો કે લક્ષણા પણ વ્યંજના વગર અસ્તિત્વ ધરાવી શકે છે, ઓછામાં ઓછું આ રૂઢિલક્ષણાના કિસ્સામાં તો ચોક્કસ.
બરાબર. અને આ બીજો મજબૂત મુદ્દો છે જે વ્યંજના અને લક્ષણાને અલગ પાડે છે. પહેલો મુદ્દો શું હતો? વ્યંજના લક્ષણા વગર હોઈ શકે. અભિધામૂલ વ્યંજના પાર્વતીવાળું ઉદાહરણ. બીજો મુદ્દો, લક્ષણા પણ વ્યંજના વગર હોઈ શકે. રૂઢિલક્ષણા ફાનસવાળું ઉદાહરણ. હવે જો બંને એકબીજા વગર સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવી શકતા હોય તો તાર્કિક રીતે જ તેઓ એક જ વસ્તુ ન હોઈ શકે, અથવા એકબીજામાં સંપૂર્ણપણે સમાઈ જતા ન હોઈ શકે.
આ તો બરાબર બે અલગ અલગ રસ્તાઓ જેવું થયું. ક્યારેક ભેગા મળે, ક્યારેક પોતપોતાની રીતે આગળ વધે. પણ હવે પેલી પ્રયોજનવાળી વાત પર પાછા આવીએ. તમે કહ્યું કે રૂઢિલક્ષણામાં ખાસ પ્રયોજન એટલે કે હેતુ નથી હોતો, પણ જે લક્ષણા રૂઢ નથી, જેમ કે પેલું ગંગા પર ગામડુંવાળું ઉદાહરણ,
હા,
ત્યાં તો લક્ષણા વાપરવા પાછળ કંઈક હેતુ હોય છે ને. સીધું ગંગા કિનારે ગામડું એમ ન કહ્યું, પણ ગંગા પર ગામડું કહ્યું, એમાં કંઈ ખાસ વાત સૂચવી હોય છે ને. જેમ કે ગામની પવિત્રતા, ઠંડક, રમણીયતા, આવું બધું.
હા, બરાબર. અને આ જ મુદ્દો આપણને વ્યંજનાની અનિવાર્યતા તરફ લઈ જાય છે. જે લક્ષણા રૂઢ નથી તેને પ્રયોજનવતી લક્ષણા કહેવાય છે, એટલે કે હેતુપૂર્વકની લક્ષણા. ગંગા પર ગામડું કહેવામાં હેતુ શું, પ્રયોજન શું? હેતુ છે ગંગાના કિનારાના કારણે ગામમાં રહેલી પવિત્રતા, શીતળતા, સુંદરતા જેવા ગુણોનું સૂચન કરવું. આ જે સૂચિત ગુણો છે એ જ ખરેખર વ્યંગ્યાર્થ છે. અહીં લક્ષણાનો પ્રયોગ એ વ્યંજનાને પ્રગટ કરવા માટેનું એક સાધન બને છે, એમ કહી શકાય.
ઓકે, આ સમજાયું. લક્ષણા રસ્તો બતાવે છે, પણ એ રસ્તે શા માટે જવું, પેલી મંજિલ એટલે કે સૂચિત અર્થ, એ વ્યંજના દ્વારા સમજાય છે. પણ અહીં મારો પેલો સવાલ પાછો આવે છે, જે લોકો શરૂઆતથી જ માને છે કે વ્યંજના તો લક્ષણાનો જ એક ભાગ છે, એ લોકો આ પ્રયોજન એટલે કે હેતુને કેવી રીતે સમજાવતા હશે? જો તેઓ વ્યંજના નામની અલગ શક્તિ સ્વીકારતા જ ન હોય તો પછી ગંગા પર ગામડું કહેવા પાછળનો આ પવિત્રતા કે શીતળતાનો ભાવ કેવી રીતે સમજાવતા હશે? શું સ્ત્રોત આ વિશે કંઈ કહે છે?
હા, સ્ત્રોત આ મુદ્દાને છેડે છે. લેખક એ વાત સ્વીકારે છે કે જેઓ વ્યંજનાને લક્ષણામાં જ સમાવી દે છે એ લોકો સ્વાભાવિક રીતે જ એવું નહીં માને કે લક્ષણાના પ્રયોજનની સમજ વ્યંજના દ્વારા થાય છે.
તો એ શું માનતા હશે?
તેઓ કદાચ એમ કહેતા હશે કે આ પ્રયોજન પણ લક્ષણાનો જ એક વિસ્તૃત અર્થ છે, અથવા એને અલગથી સમજવાની જરૂર જ નથી, એ લક્ષણાની પ્રક્રિયામાં જ આવી જાય છે.
પણ દેખીતી રીતે આપણો સ્ત્રોત આ દલીલ સાથે સંમત નથી.
બિલકુલ નહીં. અને અહીં સ્ત્રોત પોતાનો અંતિમ અને કદાચ સૌથી ભારપૂર્વકનો મુદ્દો રજૂ કરે છે. લેખકનું તારણ છે, અને આ વાક્ય બહુ મહત્વનું છે, લક્ષણાના પ્રયોજનની પ્રતીતિ માટે વ્યંજના જેવી કોઈ વૃત્તિ સ્વીકારવી અનિવાર્ય છે.
અનિવાર્ય?
અનિવાર્ય
એટલે કે એના વગર ચાલે જ નહીં.
બરાબર. એનો અર્થ એ જ, જો આપણે ખરેખર સમજવું હોય કે કોઈ કવિ કે લેખક શા માટે સીધા શબ્દોને બદલે આવા લાક્ષણિક પ્રયોગ કરી રહ્યા છે, એમના મનમાં કયો ગર્ભિત ભાવ, કયો વિશેષ અર્થ સૂચવવાનો ઈરાદો છે, એટલે કે એમનું પ્રયોજન શું છે, તો આપણે વ્યંજના નામની એક અલગ સ્વતંત્ર શબ્દશક્તિનું અસ્તિત્વ માનવું જ પડે. એના વગર બીજો કોઈ રસ્તો નથી.
એટલે કે લક્ષણા આપણને કદાચ ગંગાના કિનારે સુધી પહોંચાડે, પણ એ કિનારા પર હોવાનો જે ખાસ અનુભવ છે, પવિત્રતા, ઠંડક, સુંદરતાનો, તે સમજવા માટે વ્યંજનાની જરૂર પડે જ પડે. લક્ષણા કદાચ શું કહેવાયું, લાક્ષણિક અર્થ તે બતાવે, પણ શા માટે એમ કહેવાયું, હેતુ સૂચન, તે વ્યંજના સમજાવે છે. બરાબર?
તમે બરાબર સમજ્યા. અર્થની ઊંડી અને પૂરી સમજ માટે માત્ર શબ્દનો સીધો અર્થ, અભિધા, અને તેનો ગૌણ લાક્ષણિક અર્થ, લક્ષણા, પૂરતા નથી. તેની પાછળ રહેલો સૂચિત ધ્વનિત અર્થ, વ્યંજના, અને તે શા માટે સૂચવાઈ રહ્યો છે, પ્રયોજન, આ બધું સમજવું નિર્ણાયક છે.
અને સ્ત્રોત ભારપૂર્વક કહે છે કે આ સૂચિત અર્થ અને તેના પ્રયોજનને સમજવાનું કાર્ય લક્ષણાથી અલગ છે અને તે વ્યંજના દ્વારા જ થાય છે.
તો આટલી લાંબી અને ઊંડી ચર્ચા પછી આખા વિશ્લેષણનો સાર શું કહી શકાય? મુખ્ય તારણ શું નીકળે છે?
ટૂંકમાં કહીએ તો આપણો સ્ત્રોત ખૂબ જ સ્પષ્ટ અને અલગ અલગ સ્તરની દલીલો આપીને વ્યંજનાને લક્ષણાથી અલગ સાબિત કરે છે. મુખ્ય ત્રણ મુદ્દાઓ પર ભાર મૂક્યો છે. પહેલું, વ્યંજના હંમેશા લક્ષણાની જેમ મુખ્ય અર્થની અડચણ પર આધારિત નથી. મુખ્ય અર્થ બરાબર હોય ત્યારે પણ એ પ્રગટ થઈ શકે છે, જેને આપણે અભિધામૂલ વ્યંજના કહીએ, પેલું પાર્વતીનું ઉદાહરણ.
હા.
બીજું, લક્ષણા હંમેશા વ્યંજનાને સાથે લાવતી નથી. એવી લક્ષણા પણ છે જે માત્ર રૂઢિ બની ગયેલો વપરાશ હોય, જેમાં કોઈ ખાસ સૂચન ન હોય, જેને રૂઢિ લક્ષણા કહીએ, પેલું ફાનસનું ઉદાહરણ.
બરાબર.
અને ત્રીજું, જ્યાં લક્ષણા હેતુપૂર્વક પ્રયોજન સાથે વપરાય છે, ત્યાં એ હેતુને, એ સૂચિત અર્થને સમજવા માટે વ્યંજના નામની અલગ શક્તિનો સ્વીકાર કરવો જ પડે, એ અનિવાર્ય છે. જેમ ગંગા પર ગામડુંના ઉદાહરણમાં જોયું, આ ત્રણેય મુદ્દા મળીને એ વિચારને નાકારી કાઢે છે કે વ્યંજના લક્ષણાનો જ એક ભાગ છે, એ બંને અલગ છે, ભલે ક્યારેક એકબીજા સાથે જોડાયેલી હોય.
આ તો ખૂબ જ સ્પષ્ટ થયું. પણ હવે એક વ્યવહારુ સવાલ મનમાં આવે છે. માની લો કે આપણે સાહિત્યના મોટા અભ્યાસી નથી, સામાન્ય વાચક કે શ્રોતા છીએ, તો આપણા માટે આ ભેદ સમજવો શા માટે આટલો મહત્વનો છે? રોજિંદા જીવનમાં કે સામાન્ય વાચનમાં આનું શું મહત્વ?
ના ના, આ ભેદનું મહત્વ ફક્ત શાસ્ત્રીય ચર્ચા પૂરતું જ નથી, એ ઘણું વ્યાપક છે. જો જ્યારે આપણે વ્યંજનાને એક અલગ શક્તિ તરીકે ઓળખીએ છીએ, ત્યારે આપણે ભાષાની જે બારીકાઈઓ છે, જે સૂક્ષ્મતા છે, એને પકડતા શીખીએ છીએ. આપણે એ સમજી શકીએ છીએ કે લોકો હંમેશા જે કહે છે તે જ તેમનો અર્થ નથી હોતો. ઘણીવાર વાત ઇશારાઓમાં, સૂચનાઓમાં, કટાક્ષમાં, વ્યંગમાં કહેવાય છે. તમે જુઓ, જાહેરાતો હોય, રાજકીય ભાષણો હોય, મિત્રો સાથેની મજાક મસ્તી હોય, કવિતાઓ, ગીતો, બધી જ જગ્યાએ વ્યંજના છુપાયેલી હોય છે.
એટલે કે આ ભેદ સમજવાથી આપણે, પેલું અંગ્રેજીમાં કહે છે ને, રીડિંગ બિટવીન ધ લાઇન્સ, એ વધુ સારી રીતે કરી શકીએ.
બિલકુલ. એ જ, આપણે માત્ર શબ્દોના શાબ્દિક કે લાક્ષણિક અર્થ પર અટકી નથી જતા, પણ તેની પાછળનો ઈરાદો શું છે, ભાવ શું છે, સૂચન શું છે, એ સમજવાનો પ્રયાસ કરીએ છીએ. વ્યંજના આપણને શીખવે છે કે અર્થ કેવી રીતે બહુસ્તરીય હોય છે, કેવી રીતે સંદર્ભ, બોલનારનો ઈરાદો અને સાંભળનારની સમજણ, આ બધું મળીને અર્થનું નિર્માણ કરે છે. સાચું કહું તો તે આપણી સંવાદની, અર્થગ્રહણની અને વિવેચનાત્મક રીતે વિચારવાની શક્તિને વધુ તીવ્ર અને સમૃદ્ધ બનાવે છે. આપણે ભાષાના માત્ર વપરાશકર્તા મટીને તેના ઊંડાણને પામનારા ભાવક બની શકીએ છીએ.
ખરેખર આ તો ભાષાની અંદર છુપાયેલા ખજાનાની ચાવી જેવું લાગ્યું. સ્ત્રોતની દલીલો અને તમારી સમજૂતીથી લક્ષણા અને વ્યંજનાનો ભેદ ખૂબ સ્પષ્ટ થયો. આ બધી ચર્ચા પરથી એક છેલ્લો વિચાર મનમાં આવે છે, જે કદાચ સ્ત્રોતમાં સીધો ન ઉઠાવ્યો હોય, પણ આ ચર્ચામાંથી જન્મે છે.
હા, જરૂર પૂછો. આ મંથનનો હેતુ જ એ છે.
આપણે જોયું કે વ્યંજના ક્યારેક મુખ્ય અર્થમાંથી સીધી જન્મે છે, લક્ષણાના ટેકા વગર, અને તે ઘણીવાર સંદર્ભ અને સાંભળનારની સમજ પર આધાર રાખે છે. તો શું આ એવું સૂચવે છે કે અર્થ એ કોઈ સ્થિર, શબ્દોમાં જડાયેલી વસ્તુ નથી, પણ તે એક જીવંત પ્રક્રિયા છે જે બોલનાર, શબ્દો, સંદર્ભ અને ખાસ કરીને સાંભળનાર કે વાંચનારની સક્રિય ભાગીદારીથી રચાય છે? શું વ્યંજનાની આ સ્વતંત્રતા આપણને અર્થ નિર્માણમાં શ્રોતા કે વાચકની જે સર્જનાત્મક ભૂમિકા છે તેના તરફ ઇશારો નથી કરતી?
આ ખૂબ જ માર્મિક અને વિચારવા જેવો પ્રશ્ન છે. અને હા, મને ચોક્કસ લાગે છે કે વ્યંજનાનું સ્વરૂપ, ખાસ કરીને એની અભિધામૂલકતા અને સંદર્ભ પર આધાર રાખવાની વૃત્તિ, એ ચોક્કસપણે સૂચવે છે કે અર્થ એ માત્ર વક્તા દ્વારા મોકલાતી વસ્તુ નથી, પણ શ્રોતા કે વાચક દ્વારા સક્રિય રીતે રચવામાં આવતી વસ્તુ પણ છે. વ્યંજના ઘણીવાર ખાલી જગ્યાઓ પૂરે છે, જે શબ્દો છોડી દે છે, અને પૂરવાનું કામ કોણ કરે? આપણી સહિયારી સાંસ્કૃતિક સમજ, આપણો અનુભવ, આપણી કલ્પના શક્તિ. હા, તે અર્થઘટનને એક સહનિર્માણની, કો ક્રિએશનની પ્રક્રિયા બનાવે છે. આ ખરેખર એક એવો મુદ્દો છે જેના પર લાંબુ ચિંતન થઈ શકે.
ખૂબ સરસ. તો આ સરસ વિચાર સાથે જ આપણે આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણને અહીં વિરામ આપીએ. લક્ષણા અને વ્યંજનાના આ સૂક્ષ્મ પણ મહત્વના ભેદને સમજવામાં મદદ કરવા બદલ ખૂબ ખૂબ આભાર.
શાબ્દિક રીતે બોલવું, આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.